તારીખ 12/6/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 218 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 157
બીજી ક્રિયાના નિષેધ મૂકવા માટે એ વાત છે કે કોઈ પૂજા ભક્તિમાં લાગ્યા રહીએ, કોઈ દયાદાન યાત્રામાં લાગ્યા રહે, કે કોઈ વ્રત નિયમ પાળ્યા કરે, તેથી કોઈ સમ્યક દર્શન નહીં થાય. પણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરશે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાનો સંભવ છે. સંભવ છે એટલે કે કોઈને કદાચ થાય, કોઈને ન પણ થાય, એટલી વાત લખી છે. અહીંયા જરા એ જ વિષયમાં સૂક્ષ્મતાથી માર્ગદર્શન છે કે એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે, એટલે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો પણ સમ્યકને પામતો નથી. એટલે વિચાર કર્યા કરે એટલે વિકલ્પ વિચારમાં રોકાય છે ત્યાં સુધી તે સમ્યક દર્શનને પામતો નથી. તત્વ વિચાર છોડીને બીજી કોઈ ક્રિયા પ્રત્યે વાળવાનો અહીંયા અભિપ્રાય નથી અથવા કહેવા ધારતા નથી. છે તો તત્વ વિચાર કરવાનો જ, પણ તત્વ વિચાર કર્યા કરે અને એ ભૂમિકાનું ઉલ્લંઘન ન કરી શકે તો પણ એ સમ્યક દર્શનને પામતો નથી એમ કહેવું છે. સૂક્ષ્મ કથન છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે. એનાથી જરા ત્યાં તો એમ કહ્યું કે તત્વાભ્યાસ વાળો પામશે, આયા નહીં પામે એ વાત લેવી છે. શક્ય છે અને બીજી કોઈ ક્રિયામાં શક્યતા નથી એવો હેતુ છે કહેનારનો. અહીંયા એમ કેવું છે કે તત્વગુણ વિચાર તો ઘણા કરે છે પણ એમાં લગભગ રોકાય છે જીવો, અને એ ભૂમિકાનું ઉલ્લંઘન કરીને સમ્યક દર્શન સુધી પહોંચતા નથી. તો એવા જીવ માટે, એ યોગ્યતાવાળા જીવો માટે આ માર્ગદર્શન છે. કેમ કે ઉપદેશ છે એ અહીંયા કયા જીવને, કેવી યોગ્યતાવાળા જીવને, કઈ કોટીના જીવને, કઈ કક્ષાના જીવને ઉદ્દેશ છે એ પહેલું વિચારવું જોઈએ. જે જીવો તત્વ વિચાર કરતા પણ નથી, બીજા સંપ્રદાયમાં તો નથી કરતા, પણ અહીંયા ગુરુદેવના સમાગમમાં આવ્યા પછી પણ અનેક જીવો એવા છે કે તત્વ વિચાર કરતા નથી. થોડું ઘણું સાંભળી લીધું, ઓપરચોટીઓ ખ્યાલ લઈ લીધો કે બરાબર છે, ગુરુદેવે એમ કહ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, રાગથી પણ ધર્મ થતો નથી, અને બાહ્યલક્ષી જ્ઞાનથી પણ કાંઈ જ્ઞાન થતું નથી. ત્યારે આપણે શાસ્ત્રોમાં તો અને બધા શુભ રાગમાં પડ્યા રહેવું, માં એનો કઈ અર્થ નથી. એથી આગળ તો કઈ જવાની આપણને અત્યારે શક્યતા દેખાતી નથી આપણી. અને શુભ રાગમાં તો ગુરુદેવ બંધન નું કારણ કહે છે, પર લક્ષી જ્ઞાન ના ઉગાડમાં કઈ વળે એવું નથી એમ કે છે. કઈ નહીં હોય યાર, સંયોગોને તો સરખી રીતે સંભાળીએ કે જેથી બીજી તો તકલીફ ઊભી ન થાય કે તેમ પરિવારને ને પોતાને, અથવા પોતાની તત્વની અરુચિને લઈને, તત્વ સંબંધીની અરુચિને લઈને અને પોતાના કલ્યાણની ભાવનાના અભાવને લીધે સત્પુરુષના સમાગમમાં આવ્યા પછી પણ જે તત્વ વિચાર કરતા નથી એવા જીવના માટે આ વાત નથી. પાછી એ પણ લઈ લેવું, એ પણ પ્રકાર બને છે. અહીંયા તો જે જીવ તત્વ વિચાર કરે છે એને પહેલું એ પૂછે છે કે આ તત્વ વિચાર કરવામાં હેતુ શું છે? શાસ્ત્રનો અભ્યાસ કરવો, તત્વનું શ્રવણ વાંચન પઠન ચર્ચા જે કાંઈ પ્રવૃત્તિ વિચારની ભૂમિકામાં થાય એની પાછળ હેતુ શું છે? એની પાછળ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવો તે છે. છ નંબરનો એમાં એક નિશ્ચય કરવાના વિષયમાં બહુ સારી વાત લીધી છે બેનશ્રીએ, ઘણા વર્ષો પહેલા પકડેલી વાત છે. વાંચી લેવું કરે 110 111 પાનો છે, 144 ની ગાથામાં તત્વ નિર્ણય કરવાના વિષયમાં એ વાત છે. હા, પણ પરસ્થાન ઉત્તરણમાં તો વિષય થોડો બદલાય છે. ત્યાં તો પછી પામે છે એ જીવ સંબંધીની થોડી વાત છે. એ નિર્ણયની વાત તો 144 ની ટીકામાં લીધી છે. શું કહે છે? નિર્વિકલ્પ તત્વનો નિર્ણય કરવો, નિર્ણયનો વિષયભૂત તત્વ છે એ કેવું છે કે નિર્વિકલ્પ સ્વરૂપ છે? તો વિકલ્પ સહિતના જ્ઞાનમાં વિકલ્પથી જરા ખસીને, એટલે કે વિકલ્પને ભંગ કરીને જે સામાન્ય જ્ઞાન નિર્વિકલ્પ સ્વરૂપ છે તેના આધારે તેવું જ નિર્વિકલ્પ તત્વ છે એવો નિર્ણય થાય, અંશત અહીંયા રાગનો અભાવ થાય છે એવી વાત લખી છે. ગુરુદેવશ્રી બોલ્યા છે, બેનશ્રીએ ગ્રહણ કર્યું છે, પકડ્યું છે, ઘરે આવીને લખી લેતા એવું બધાની વાત છે. એટલે સ્મૃતિમાં રહી છે, બીજી નાની મોટી વાત છૂટી જાય પણ ખાસ મહત્વની વાત હોય એ તો નાખે જ નાખે. એટલે કે ત્યાં અહીંયા અંશત રાગનો અભાવ થાય છે અને નિર્ણય થાય છે. આ નિર્ણય એવો થાય છે કે જેના મળે સમ્યક દર્શન પ્રગટે જ પ્રગટે એવી વાત લીધી છે. એ નિર્ણયના વિષયમાં વિશિષ્ટ વાત છે કે આ જગ્યાએ ગુરુદેવના પ્રવચનોમાં એ વર્ષોમાં આવેલી છે. ત્યાર પછી તો સાંભળે છે અનેક વાત, કેમ કે 144મી ગાથા ચાલતી, અમારે અહીંયા અંતર ઓછું એટલે સારી ગાથા ચાલવાની હોય તો સાંભળવા જઈએ જે દિવસોમાં ચાલે એ. શું કહેવું છે કે એકલા વિકલ્પથી તત્વ વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. તે વિચારની મુખ્યતામાં, રાગની મુખ્યતામાં વિચાર ચાલે છે ત્યારે ભલે તે આગમ અનુસારનો તત્વ નિર્ણય હોય છે, આત્માનો નિર્ણય હોય છે, શુદ્ધાત્માનો નિર્ણય હોય છે, શુદ્ધ સ્વભાવનો નિર્ણય હોય છે, તો પણ એ નિર્ણયમાં રાગની પ્રધાનતા હોવાને લીધે વિતરાગ સ્વભાવી, વિતરાગ સ્વરૂપી સ્વરૂપનો નિર્ણય યથાર્થ નથી થતો. કાંઈક ને કાંઈક કલ્પનાયુક્ત થાય છે. રાગ પોતે વિકલ્પના છે, કલ્પના છે, વિશેષ કલ્પના છે, તેના આધારે થયેલો નિર્ણય એમાં કલ્પના ભળે છે. અને જે જ્ઞાન સામાન્ય જ્ઞાન તત્વ જ્ઞાન લક્ષણ જે જ્ઞાનનું સ્વરૂપ છે એના આધારે, એના આશ્રયે, એની મુખ્યતામાં, એને ગ્રહણ કરીને જે નિર્ણય થયો એ નિર્ણય યથાર્થ થાય છે. અને એવો જ આત્મા હોવાથી એને નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થતા અવસ્થામાં પણ નિર્વિકલ્પ દશા થવાનો અવસર આવે છે. વિકલ્પની મુખ્યતામાં પણ એમ વિચાર કરે કે નિર્વિકલ્પ તત્વનો મારે નિર્ણય કર્યો છે, મેં આત્મા તો નિર્વિકલ્પ સ્વરૂપ છે, પણ એ વિકલ્પથી નિર્ણય કર્યો છે. વિકલ્પના જોરમાં રોકાણો છે, વિકલ્પના આધારે વિચાર્યું છે, વિકલ્પનો અનાદિનો જે આધાર છે એ છોડ્યા વિના એણે વિચાર્યું છે. તેથી એ નિર્ણય છે એમાં યથાર્થતા આવતી નથી. રાગમાં આત્માનો અનુભવ કરવાનો તો સામર્થ્ય ને શક્તિ નથી, યોગ્યતા નથી, પણ રાગમાં આત્માનો નિર્ણય કરવાની પણ ક્ષમતા નથી. એટલે જ્યાં સુધી રાગનો આધાર અનાદિનો જે લીધો છે એ મુકતો નથી, ત્યાં સુધી આધાર મુકતો નથી. લીધેલો તો છે જ, એને ગૌણ કરીને અહીંયા લીધું છે, કેમ કે અહીંયા એનો અભાવ નથી થતો વિકલ્પનો, પણ ગૌણ કરી એને જ્ઞાનનો આધાર લીધે છે, ત્યાં એને અંશત અભાવ ગણ્યો છે. એ જરા વિશિષ્ટ વાત કરી છે, અંશત અભાવ ગણ્યો છે, આંશિક અભાવ ગણ્યો છે, અને એને નિર્ણય યથાર્થ થયો એમ કહેવામાં આવે છે. વિકલ્પના કાળે પણ વિકલ્પને ગૌણ કરીને એટલી વાત છે. એટલે એક વાત સ્પષ્ટ થઈ કે તત્વજ્ઞાનના વિચાર વિના સમ્યક દર્શન નથી, અને તત્વજ્ઞાનના વિચારમાં પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિ છે. કુડરમલજીએ જ્યાં લખ્યું છે ત્યાં સૂક્ષ્મ કથન નહીં હોવાને લીધે કોઈ જીવને એમ લાગે કે કોઈને થાય ને કોઈને ન થાય તો પછી અમારે શું અમારું સમજવું. આ તો એક અનિર્ણય ને અનિશ્ચિત વાળી સ્થિતિ ઊભી થઈ કે જેમાં પોતાના કાર્ય માટે એનું વળતર મળે, પોતાના પરિશ્રમ માટે એનું વળતર મળે એની ખાતરી નથી થતી. ત્યાં જે કથન છે એમાં થોડો એવો ભાસ થઈ જાય અમુક ક્ષણ કે તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ તો જરૂર સમ્યક દર્શનનું નિમિત્ત છે, પણ કોઈને થાય કોઈને ન પણ થાય, શું ગણવું કોઈને થાય ન થાય. તત્વજ્ઞાન સુધી તો આવ્યો છે, શું વાત કરી છે કે તત્વજ્ઞાનના વિચાર સુધી આવ્યો, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, સમાગમ કરે છે, બધું કરે છે, સંકલન જરા આગળ પાછળ છે, પાછળ ગુજરાતીમાં પાછળ આવી ગયો, હિન્દીમાં વચ્ચે નાખ્યો છે, મારે હિન્દી વાંચવાનું વિધિ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું, વિસ્તૃત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે, 219મો ભૂલ આમાંથી લીધો છે, વચનામૃત ગ્રંથમાં 219મો ભૂલ છે, આ પ્રવચનમાંથી ખેંચેલો છે અક્ષરશ, એમાં એ પેરેગ્રાફ પૂરો થયા પછી આ વાત કરી છે. 219માં બોલ આવી ગયો છે, ત્યાર પછી જે પ્રવચનનો વિષય છે એમાં આ વાત આવી છે. બોલી ખેંચી છે, આ નથી ખેંચતા નહીં, આ તો મહત્વનો વિષય છે. પ્રથમ શુદ્ધ જ્ઞાનનું અવલંબન કરવાનું કહીએ આચાર્ય દેવે તેમાં ઘણું સમાયું છે. એક તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને ખોટા દેવ ગુરુ શાસ્ત્ર ને ઓળખીને તેનો નિર્ણય કરવો. જે આગમમાં એક દ્રવ બીજા દ્રવ નું કઈ પણ કરી શકે છે એ આગમ સાચા નથી, એવું ગુરુ કહે તે ગુરુ સાચા નથી, એ લઈ લીધું. આત્માનું સ્વરૂપ તેનો વિચાર કરીને પોતા વડે શુદ્ધ જ્ઞાન ના અવલંબન દ્વારા જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરે, તે નિશ્ચય એવો અપૂર્વ કરવો કે અહીંથી વિશે શરૂ થાય. તે નિશ્ચય એવો અપૂર્વ કરવો કે પહેલા નથી કર્યો ક્યારે, પવિત્ર શાસ્ત્ર ને 11મી પૂર્વ ભણ્યા છે અનંત વાર, પણ નિર્ણય નથી કર્યો એમ કે છે, એમ તે અપૂર્વ લીધો. તે નિશ્ચય એવો અપૂર્વ કરવો કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય, જે નિશ્ચયના ફળમાં સ્વરૂપ અનુભવ સૌથી પ્રગટ થાય એવો અપૂર્વ નિશ્ચય કરવો. આગળ વધીને જેના ફળમાં કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય અને અંધ ગુણો પ્રગટે અને મોક્ષ થાય, આગમ દ્વારા સદગુરુ દ્વારા નિશ્ચય કરવો. તે નિર્ણયમાં રાગનો હવે લીધો છે 1221 છે ગુજરાતીમાં, ઉપરથી બીજી લીધી છે 221 માને. એ નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. શું કહ્યું? જે અપૂર્વ નિર્ણય થાય છે તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે, પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી. બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો ચાલુ રહે છે તે કાળમાં, છૂટતા નથી તે કાળમાં. નિર્ણયનો કાળ લેવો છે, અનુભવનો કાળ નથી લેવો. આ મુમુક્ષુ જીવ તત્વ વિચાર કરે છે એના માટે મહત્વનો વિષય છે. નહીતર તત્વ વિચાર કર્યા જ કરશે, શાસ્ત્ર વાંચ્યા જ કરશે, સાંભળ્યા જ કરશે, અને એને આત્માનો વિચાર હોવાથી નિર્ણય પણ કર્યો એવું લાગશે કે બરાબર છે. મારા વિચારમાં અને આગમ અને સત્પુરુષની વાતમાં ફેર પડતો નથી, માટે મારો નિર્ણય સાચો. બીજું શું કે નિર્ણયમાં જ્ઞાનની પ્રવૃત્તિ હોવાથી એને એમ લાગે છે કે જ્ઞાન ક્રિયા છે મારી, બીજી કોઈ ક્રિયા નથી. હવે અહીંયા એક વાત એવી લીધી છે કે અપૂર્વ નિર્ણય કરવો એમ કહ્યું છે, એમાં એક બોલામાં પરમાનંદ સારમાં લીધો છે. જ્યારે નિર્ણય થાય છે ત્યારે દિશા બદલાય છે, સુખ ને શાંતિ પ્રગટ થઈ છે કે નહીં, વિકલ્પમાં દુઃખ લાગ્યું છે કે નહીં, આ બધો વિચાર કરી શકે. પણ દિશા બદલાય છે તે અપૂર્વ છે, એ વાત સમજમાં આવવી, એ દિશા બદલાય ત્યારે સમજમાં આવે એવો વિષય છે. એ ગુણભેદનો વિષય નથી કે એને એમ કહી શકે કે આમ થાય છે, એ સાક્ષાત પરિણામ નો જ વિષય છે. પ્રતિફળ એ થાય કે જ્ઞાન છે એ અંતર્મુખ થાય, જ્ઞાન અંતર્મુખ થાય ને પોતે પોતાને પોતાના વેદન પ્રત્યક્ષથી પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય કરે, નિશ્ચય કરે કે હું આવો છું. અનંત ગુણના અનંત સામર્થ્યનો નિર્ણય એ વખતે આવે, એમાં બીજા અનંત ગુણની ખબર ન પડે, પણ સુખના અનંત સુખનો નિર્ણય તો આવે ને આવે. બસ આ એના એના મુદ્દાની વાત મળી ગઈ. અને બીજા સુખ ગૌણ ન થઈ જાય, બીજા સુખ સુખ નથી એવું પ્રત્યક્ષ નિર્ણય થાય, એનો પણ નિર્ણય થઈ જાય. બીજા સુખનો સુખરૂપે થયેલો નિર્ણય એ જૂઠ હતો, ભ્રામક હતો, કલ્પના હતી, એનો ખ્યાલ આવી જાય, એનો બરાબર નિર્ણય થઈ જાય. એટલે એ નિર્ણય ઉલટો થઈ જાય, નિર્ણય ઊંધો પડ્યો છે એ સરળો થાય. અને આખા જગતના સુખના સાધનો, સુખના સ્થાનો અને સુખના નિમિત્તો એ બધાની કિંમત ખલાસ થઈ જાય, એક સાથે આખું જગત ઉડી જાય. અને અનંત સુખ નો ભંડાર છે નિશ્ચય. આ મોટી વાત છે. એ તો વાત કરે છે કે તે નિર્ણય આગમ દ્વારા તે નિર્ણયમાં રાગ નો અંશે અભાવ થઈને અનુભવ પહેલા ની વાત કરે છે. તો બહુ ચોખ્ખી વાત કરી છે. દિશાફેર થાય છે, જ્ઞાનના આધારે નિર્ણય થાય છે, રાગ ને રાગ ગૌણ થઈને નિર્ણય થાય છે, એ બધી વાત તો ફરતે ફરતે આવે છે. પણ મુદ્દાની વાત એ કરી છે કે રાગ નો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. આ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી. અનુભવ પહેલાની વાત થઈ કે નથી? કેમ કે પહેલા તો કહ્યું કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય એની વાત કરવી છે. બુદ્ધિપૂર્વક ના સર્વ વિકલ્પો છૂટી જતા નથી, સ્વરૂપમાં જામી જતો નથી, પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે. આ બીજો મહત્વનો શબ્દ લીધો. મન ને રાગ ની ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે. શું? આત્માને અધિક કરે છે, સ્વભાવને અધિક કરે છે અને રાગને ગૌણ કરે છે. એટલે કે અંશે રાગ થી છૂટીને ફરીને લીધું, રાગને ગૌણ કરે છે. એટલે કે ગૌણ કરવાનો અર્થ શું? કે અંશે રાગ થી છૂટીને આમ લીધું. નિર્વિકલ્પ દશા નથી થઈ. કેટલા વર્ષ પહેલા પકડેલી વાત છે. અંશે રાગ થી છૂટીને પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે, પણ જ્યારે સ્વરૂપમાં જામી જાય છે ત્યારે બુદ્ધિપૂર્વક ના વિકલ્પો છૂટી જાય છે. જ્યારે સ્વરૂપમાં જામી જાય છે આગળ પછી ત્યારે અનુભવ થયો, નિર્ણય કરે છે, પણ જ્યારે સ્વરૂપમાં જામી જાય છે ત્યારે બુદ્ધિપૂર્વક ના વિકલ્પો છૂટી જાય છે, બુદ્ધિપૂર્વક મનનું નિમિત્ત પણ છૂટી જાય છે અને ચિત્રરૂપમાં ચિદાનંદમાં લીન થઈ જાય છે. નિર્ણય પછી બે વાત, એક પેરેગ્રાફની અંદર સ્પષ્ટ કીધું છે, જોયું કે આમાં પ્રવચન ક્યાં ક્યાં લીધા છે. 144 ની ગાથા છે, 144 ગાથામાં નિર્ણયનો વિષય છે. નિર્ણયના વિષયમાં શું આવ્યું છે? પેલું નામ વાંચ્યું પણ કહ્યું એટલે કીધું આમાં છે શું આ જગ્યાએ મારે વાત નીકળી ગઈ. હા, એ ઘણી વાત છે પણ કેટલી વાતો પ્રસિદ્ધ છે. આ વાત આજે આપણા સમાજમાં અપ્રસિદ્ધ છે. આની ચર્ચાએ નથી, અત્યારે ચર્ચાએ નથી ચાલતી. અને સામાન્ય રીતે જે તત્વ વિચાર કરે છે એવા મુમુક્ષુઓ વિદ્વાનો એમ વિચારે છે કે બરાબર છે, ગુરુદેવ પાસેથી આપણે સાંભળ્યું છે, અરે ગુરુદેવને પ્રત્યક્ષ પૂછ્યું છે અને સવાલ જવાબ કરીને નિર્ણય લીધો છે, આપણા વિચારને આપણો નિર્ણય બરાબર મળી રહ્યો છે, આત્મા આવો જ છે. એને અહીંયા એમ કહે છે કે આ જરા વિચારવા ભૂલ પડી જાય એવો વિષય છે. જો નિર્ણયના વિષયમાં ભૂલ રહી ગઈ તો એના ફળ સ્વરૂપ અનુભવ ક્યાંથી આવવાનો હતો? પછી વિચાર કરે કે આટલા વખત તો સ્વાધ્યાય કરીએ છીએ, 25 વર્ષ તો થઈ ગયા, 20 થયા, 30 થયા, 15 થયા, 35 થયા, એનો અનુભવ થતો નથી. પણ નિર્ણયનું શું? કારણ કાર્યની સાથે બંધાયેલો છે, કારણ કાર્ય પ્રતિબદ્ધ છે, આવો એક સિદ્ધાંત છે. પૂર્વ ઉત્તર પર્યાયોમાં જે વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે એમાં કારણ કાર્ય પ્રતિબદ્ધ છે. નિર્ણય થાય ને અનુભવ ન થાય એવું બને નહીં એમ કે છે. અનુભવ થાય ને કેવળ જ્ઞાન ન થાય એવું બને નહીં એમ કે છે. બંધાયેલું છે એને સાથે. બહુ શિથિલ હોય તો 6 મહિના, ઢીલો હોય તો પુરુષાર્થમાં, હા કલાકોમાં કરે, દિવસોમાં કરે, શિથિલતા હોય તો 1-2 મહિના નીકળી જાય બસ સામાન્ય રીતે, પછી 6 મહિના તો ઉત્કૃષ્ટ મર્યાદા છે. વસ્તુ બદલાઈ જાય, આખા જગત પ્રત્યેનો નિર્ણય બદલાઈ જાય. જગત આખું સુખથી શૂન્ય છે, કોઈ સુખનું મારા સુખનું સ્થાન આ જગતમાં નથી એ વાત નક્કી થઈ જાય છે. એટલું તો નહીં પણ એને પોતાના આનંદ ગુણ વૈભવ સુખ ભંડાર, મુખ્ય વાત તો સુખની છે, એ પોતામાં ભરેલું છે એમ ભાષે. એની પરિણતિ કેવી રીતે રોકી શકાય, એ સુખના અનુભવ માટે એના પરિણામને કેવી રીતે રોકી શકાય. જે માણસ દિવસોનો ભીખોને ટસો હોય, એને મિષ્ટાનને ઠંડું મીઠું જળ બે માં મીઠું હોય તો અક્રાંતિઓ થઈને ખાય કે નહીં, કેવો ખાય? એ તો એમ કે ભાઈ હું તો ભાણા ઉપર તૂટી પીડ્યો એમ કે છો. એમ આ અનાદિનો ભીખો છે, પોતાના સ્વસુખથી અનાદિનો ભીખોને તરસો છે. એને અનંત સુખનો ભંડાર જોયો પોતામાં, એને કે ભૂખો રોકાય કેવી રીતે એ જીવને. એટલા માટે સમય નથી લાગતો, સમય નથી લાગતો એ ખાલી માપ દર્શાવવાનો વિષય નથી, એની પ્રેક્ટિકલ સાઈડ વિચારવા જેવી છે. એટલા માટે એ રોકી શકાતા નથી પરિણામને એમ વાત છે. સંસારના કાર્યો પૂર્વ કર્મના ઉદયને લઈને કરતો દેખાય પણ અકર્તા થઈને પરિણમે છે. એટલે કરે છે એમ નથી પણ ખરેખર કરતો હોવા છતાં કરતો નથી એમ લેવું. ભરત મહારાજા શાહી સમ્યક દ્રષ્ટિ છે, ચક્રવર્તી ચક્રરત્ન ઉત્પન્ન થાય એટલે એની આયુષશાળામાંથી એનું જે મુખ્ય અધિકારી હોય એની આયુષશાળામાં આખા શસ્ત્રાગાર જે હોય એનો જે ચીફ ઓફિસર હોય એ આવે. મહારાજ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે આપની આયુષશાળામાં. ચક્રવર્તી પોતે છે એની ખબર છે, પણ એ પ્રકારનો પુણ્યોદય શરૂ થાય એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો એને પેલો વિકલ્પ ચાલો છો છ ખંડ ને સાધો પેલો વિકલ્પ એ ઉઠે. બીજા પણ છે અશ્વ ઉત્પન્ન થાય છે, ચક્ર ઉત્પન્ન થાય છે, ચૌદ રત્ન ઈચ્છા થઈ ગઈ એમ સમજી ગયું, એને ભાર ઉપાડવાનો છે, ગાડાનો ભાર એને ઉપાડવાનો ખેંચવાનો છે. એ ખેંચવા માટે એ જરા પણ રાજી નથી, ખેંચવો પડે છે. આચાર્યદેવ કહે છે કે પ્રથમ સ્મૃતિ જ્ઞાનનું અવલંબન લેવું, શ્રવણ કરવું, મનન કરવું અને સમાગમ કરવો, આ તો બધું ખરું છોડી દેવું નહીં. ઘણા શૂન્ય છૂટી જાય છે, શરૂ થાય છે પાછા છૂટી જાય છે ને ધંધો વેપાર ને તો સંસારના કામે લાગી જાય છે એમની. આગમના આધારથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો, જીવોને રુચિ નથી છૂટી જાય છે. શું બતાવે છે કે એની જે થોડી ઘણી ઉપર છેલ્લી રુચિ હતી એ પણ ચાલી ગઈ. જીવોને રુચિ નથી, જો રુચિ થાય તો પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. રુચિઓની અહીં લીધી. અરે ભાઈ, આત્માની રુચિ કર, મરણ ટાણે કોણ શરણ થશે? આત્માની રુચિ કર, મરણ ટાણે કોણ શરણ થશે? બીજી તો રુચિ પડી છે, એ રુચિ તોડવાની છે, એના બદલે એમાં જોડાઈ ગયો. રાકા અને બોકડાની જેમ મરણ થાય, આ બોકડા બાંબરે છે ને, ઘણા એને મરણ વખતે વેદના સહન ન થાય એટલે દીન થઈને મરણ કહેવાય. એને કાંઈ મરણ કહેવાય? લાખો પતિ કે કરોડપતિ હોય, સૌ માણસ જોડે ઊભા હોય, છતાં પણ ચાલ્યો જાય છે, ત્યાં કોણ શરણ છે? વેદનાની ભીષમાં ભીસાઈને અસાધ્ય થઈને ચાલ્યો જાય છે, એ વખતે કોણ શરણ છે? જો આત્માની જાગૃતિ કરી હશે, આ રુચિ હોય તો જાગૃતિ હોય, રુચિને જાગૃતિને અભિના ભાવી સંબંધ છે. આત્માની જો જાગૃતિ કરી હશે તો તે સાથે આવશે, આત્માની જાગૃતિ હશે તો એ વખતે સાથે આવશે. પ્રથમ આત્માની સાચી જિજ્ઞાસા કર, સાચા દેવગુરુ શાસ્ત્ર છે તેનો નિર્ણય કર, પછી પોતાના સ્વરૂપનો નિર્ણય કરે કે હું પરથી નિરાળો સ્વપરનો જ્ઞાતા અનંત ગુણમૂર્તિ આત્મા છું. આ રાગ મારો સ્વભાવ નથી, આ દ્વેષ મારો સ્વભાવ નથી, બીજાનું ભલું ભૂંગું કરવું તે મારો સ્વભાવ નથી, પરના કરતા થવું તે મારો સ્વભાવ નથી, પરનું ધણી પતું કરવું તે મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. પ્રથમ સાચો નિર્ણય કર્યા વિના નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. નિર્ણય કર્યા વિના નિર્વિકલ્પ અનુભવ થાય નહીં, આ નિયમ છે. આવો સાચો નિર્ણય થયા વિના કોઈને અનુભવ થાય કે કોઈને સમ્યક દર્શન થાય એવું કદી બનતો નથી. એટલી રુચિની વાત સાથે સાથે નિર્ણયના સંબંધમાં લઈ લીધી છે. તત્વો વિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. ત્યાં સુધી જ્ઞાન સ્વભાવે આત્માનો યથાર્થ નિર્ણય થાય નહીં. ત્યાં સુધી થાય તો પાયમા વગર રહે નહીં, એનું સ્પષ્ટીકરણ છે. અંતરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને, આ જે મહિમા છે એ મહિમા ક્યારથી ઉછળે છે? નિર્ણય થાય ત્યારથી. જેવો અનંત મહિમાવંત છે, જેવો અનંત મહિમાવંત છે એવો જ જ્ઞાનમાં પ્રતિભાસે છે. નિર્ણયના કાળમાં શું થાય છે? જેવો અનંત મહિમાવંત છે એવો જ જ્ઞાનમાં અનંત મહિમાવંત પ્રતિભાસે છે. તો જે મહિમાવંત છે એવો પ્રતિભાસતા મહિમા આવે છે? જો મહિમાવંત છે એમ પ્રતિભાસે નહીં ત્યાં સુધી મહિમા આવે નહીં. પછી કૃત્રિમતાથી અનંત જ્ઞાન ને અનંત દર્શન ને ફલાણો અનંત સામર્થ્ય બધી વાત કરે, પણ એ બધી ઓગે ઓગે ચાલે છે. પોતાને પ્રતિભાસે નહીં ત્યાં સુધી તો ઓગે ઓગે મહિમા કરે, એ મહિમાના ફળમાં કોઈ સમ્યક દર્શન આવતું નથી. એને ખાલી વિચાર કર્યા કરે છે એમ કે છે. પણ અંતરમાં સ્વભાવનો મહિમા કરીને, એમ સ્વભાવનો મહિમા ક્યાં કરીને? અંતરમાં કરીને. એના અંતઃકરણનો વિષય થઈ ગયો. એની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી એ મહિમા ના એક તબક્કે સમ્યક દર્શન છે એ સ્વરૂપના મહિમાના ફળ સ્વરૂપે જ છે, બીજું કાંઈ નથી. જે સ્વરૂપનો મહિમા ઉપડ્યો એ મહિમાના ફળ સ્વરૂપે જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કોઈ બીજી ચીજ નથી. ખરેખર પછી એમને માં પાડી છે કે તમારું હૃદય આ મામ જ ભૂલે છે કે નહીં, અમારા હૃદયમાં આ વાત છે, આ અમારું હૃદય છે એટલે વાત પછી એમાં શંકા કરવાનું રહેતો નથી. મહિમામાં પણ નિર્ણય વર્તે છે, વિકલ્પ છે ત્યાં સુધી. ભલે વિકલ્પ વિકલ્પ અને જ્ઞાન બંને માં મહિમા છે. જુઓ, મહિમા વૃદ્ધિગત થાય છે જ્યારથી નિર્ણય થયો ત્યારથી સ્વરૂપનો મહિમા આવ્યો. લોકો એમ સમજે છે કે મહિમા આવ્યો એટલે આત્મા સંબંધીના વિકલ્પોમાં વૃદ્ધિ થઈ અને રાગ વિધો, આત્માનો રાગ વિધો, કેમ કે વિકલ્પ છે તો રાગ છે, તો એ મહિમા વધતો વધતો રાગ વધે કે રાગ તૂટે? તો એ એમ બતાવે છે કે જ્ઞાનમાં મહિમા આવ્યો અને જ્ઞાન વધીને અનુભવ કર્યો, જ્ઞાને વધીને અનુભવ કર્યો. રાગમાં મહિમા આવ્યો એ વાત નથી અને રાગ વધીને અનુભવ કરશે એ વાત પણ નથી, રાગ વટીને અનુભવ કરશે. નિર્ણયમાં રાગ મુખ્ય નથી, નિર્ણયમાં જ્ઞાન મુખ્ય છે. મહિમામાં જ્ઞાન મુખ્ય છે, મહિમામાં પણ રાગ મુખ્ય નથી. પણ મહિમા શબ્દ એવો છે રૂઢિગત રીતે એવો પ્રચલિત કે બહારમાં રાગથી ને શબ્દોથી ને વિકલ્પથી મહિમા કરે ત્યારે એને મહિમા કર્યો એમ જાણે લોકો. અહીંયા કહે છે કે તો તૂટી જવાનો છે, વિકલ્પ તો મટી જવાનો છે. વિકલ્પ છે એનો નિષેધ ચાલે છે. નિર્વિકલ્પ રાગ રહિત એવું જે આત્મતત્વ એના જ્ઞાનમાં મહિમા આવે ત્યારે એ જ્ઞાનના મહિમામાં સાથે સાથે બીજું જોડે એક બાજુમાં કાર્ય થાય છે, એ થાય છે કે ચાલતા રાગાંશનો વિકલ્પાંશનો નિષેધ વર્તે છે. પોતાના વિતરાગી નિર્વિકલ્પ સ્વરૂપનો આદર વર્તે છે એમાં અહીંયા રાગનો નિષેધ વર્તે છે. એ નિષેધ વર્તે છે માટે મટી જાય છે ને ઉત્પન્ન નથી થતો, એનું કારણ આ છે. તો એ પણ વધી જવો જોઈએ, કેમ કે મહિમા વિધો જો રાગમાં જ મહિમા થતો હોય તો રાગ વધી જાય. પણ વિચારણીય પ્રશ્ન એ છે કે મહિમા વધે છે ને એ મહિમાના તબક્કે એના ફળ સ્વરૂપે જ સમ્યક દર્શન છે, છતાં રાગ કેમ વધ્યો નહીં? ઉલટાનો રાગ મટી ગયો, અભાવ થઈ ગયો કે રાગનો મહિમા નથી અહીંયા, રાગવાળા મહિમાની વાત અહીંયા નથી એમ વાત છે. બહુ ચોખ્ખી વાત છે. આ દેખાય તો છે કે વિકલ્પ પણ શુદ્ધાત્મા શુદ્ધાત્માનો જ વિકલ્પ હાલે છે, તો કે એ બિચારા વિકલ્પને જ્ઞાન બળવાન થયો હોવાથી પાછળ પાછળ ઘસડાવવો પડે છે, એ વિરુદ્ધ જઈ શકતો નથી. જેમ એક 100 માણસનો સમૂહ હોય એમાં 95-97 માણસ એક મતના થઈ જાય તો 2-3 માણસનો મત વિરુદ્ધ પડતો હોય તો દબાઈ જાય, એ હા હા ભેળવી દઈએ, કેમ કરશો ભાઈ કેમ કરશો, હા હા ઠીક છે ઠીક છે, ભલે 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 ચાલો ચાલો એમ જ કરો. એમ આ રાગ છે એ પણ એની સાથે હાલવા માંડે છે. એ પણ જ્ઞાન આત્માનું ભજન કરે છે તો રાગે એનું ભજન કરવા માંડી જાય છે, નહીતર એનો સ્વભાવ તો વિરુદ્ધ છે. રાગ આત્માને ભજે એ એના સ્વભાવ વિરુદ્ધ છે, ખરેખર તો એનો દુશ્મન છે, વેરી છે. છતાંય તે અહીંયા જો જ્ઞાન બળવાન થયું અને જ્ઞાને મહિમા ઉપાડ્યો તો રાગને ઢસડાવવું પડે છે, એમાં એમાં ખેંચાવવું પડે છે. એ પણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા હું આનંદ સ્વરૂપ હું, એ હું પૂર્ણ હું નિર્વિક વિકલ્પ હું શુદ્ધ છું એમ થવા માંડે છે વિકલ્પ, પણ જ્ઞાન એની સામે જોતું નથી કે ભલે તું અત્યારે મારી માય માય ઘસડાય છે ધસડાય છે, પણ તારું કામ નથી. તું માય માય આવતો હોય તે તને હું મૂકી દેવાનો છું, તું પાછળ આવતો હોય તને હારે લેવાની વાત નથી, તને છોડી દેવાની વાત છે. તારી સંગત ન જોઈએ તે ન જોઈએ કુસંગ છે, રાગ નો સંગ છે એ કુસંગ છે. નબળો તો ઘણો પીડ્યો છે એ તો બરાબર છે, પણ અહીં તો એક જરા પેલી અલંકારિક ભાષા લીધી કે પાછળ આવવા છે તો આવવા દેવો, ન આવવા દેવો. જ્ઞાન કહે છે કે હું તો તારી સામે જોતો નથી અને તું પાછળ આવતો હોય તો તારો સંગ કરવો નથી, એટલી વાત નક્કી છે. એવા સ્વરૂપના મહિમા મહિમાથી મહિમાપૂર્વક નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરવી તે જ સમ્યક દર્શન છે. એટલે અહીંયા એટલી સૂચના છે મુમુક્ષુ જીવને કે માત્ર બહિર્મુખ પરિણામોમાં મનના આશ્રયે ભલે આત્માનો વિચાર કરતો હોય મુમુક્ષુ જીવ, તો પણ સમ્યક દર્શન તો એક નિર્વિકલ્પ સ્વાનુભૂતિમાં અંતર ચૈતન્યના મહિમાના વિષયભૂત છે એ એને લક્ષમાં હોય તો એ પોતાના તત્વ વિચારના પરિણામની કિંમત જરા પણ આંકે નહીં. જો કિંમત આંકે તો એ મારો કયા વિના રહે નહીં, એ બીજા સામું જોશે કે હું તો રોજ તત્વનો વિચાર આટલો સમય કરું છું ને બીજા કરતા નથી, હું તો રોજ સ્વાધ્યાયમાં આવું છું ને બીજા આવતા નથી, હું તો રોજ તત્વની જ પ્રવૃત્તિ કરું છું ને બીજા કરતા નથી. બીજાની વાત તો મૂકી દે, પણ તારી આવી કિંમત આંકવાની વાત પણ તો મૂકી દે છોડી દે. આ રીતે તો કિંમત આંકતા તું રોકાઈ જઈશ. જે જ્ઞાનીઓ સમ્યક દર્શનની કિંમત આંકતા નથી, સમ્યક દર્શનનો મહિમા બીજાને સમજાવે. ગુરુદેવ એમ કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, વિષ્ઠાને અડે તો વિષ્ઠા ધન્ય થઈ ગઈ. કોકની વિષ્ઠા હોય આલતા આલતા અડી ગઈ, એટલો બધો મહિમા કરે પણ પોતે અંતરંગમાં જાણે કે આ દશામાં હજી મારવા જાય જગન્ય પરિણામ છે, મારે ઘણું બાકી છે, મારે ઘણું બાકી છે એ ખ્યાલમાં છે. અને સોગાનીજી જેમ કહ્યું તેમ મોક્ષાર્થી જીવ અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આંકતે. પોતાના શુદ્ધ પરિણામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યક પુરુષાર્થ અલ્પકાલીન પરિણામ છે, ક્ષણવર્તી પરિણામ છે. અલ્પકાલીન એટલે ક્ષણવર્તી પરિણામ, એનું મૂલ્ય નથી આંકતા. એને મૂલ્ય આંક્યું છે ત્રિકાળી તત્વનું. મોક્ષાર્થી જીવે પોતાના ત્રિકાળી પરમાત્મ તત્વનું મૂલ્યાંકન કર્યું છે, એ પોતાના ક્ષણવર્તી શુદ્ધ પરિણામોનું પણ મૂલ્ય કરતા નથી કિંમત કરતા નથી, તો હજી મુમુક્ષુ જીવને હજી રાગની મુખ્યતામાં તત્વનો વિચાર કરે અને એની મુખ્યતા કરે કે હું તો ઘણો તત્વ વિચાર કરું છું, હું તો ઘણું વાંચું છું, હું ઘણું વિચારું છું. એવા વિચારો આવ્યા, એવા સરસ વિચારો આવ્યા એમ કર્યા કરે. ભાઈ આ અલ્પકાલીન ભાવોનું મૂલ્ય શુદ્ધ પરિણામનું આંકનારા નથી એવા મોક્ષાર્થી જીવો છે. તને રાગનો ક્યાં મહિમા આવી ગયો, વિકલ્પનો ક્યાં મહિમા આવી ગયો, સમ્યક દર્શન પામી શકાશે નહીં એમ કહેવું છે. 218 થયો, નાનો ટુકડો છે પણ વાત ઘણી મહત્વની મૂકી દીધી છે. 219 છે એ દર્શનનો વિષય હોવાથી પ્રયોજનની સિદ્ધિનો વિષય લીધો છે. આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમ પારિણામિક ભાવરૂપ છે, એ સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. પકડવું એમ કહો, ગ્રહણ કરવું એમ કહો, આશ્રય કરવો એમ કહો, એકાગ્રતાને લીનતા કરવી એમ કહો, અનુભવ કરવો એમ કહો, બધા એક અર્થ છે. શબ્દો જુદા જુદા છે, ભાવ બધાનો એક જ છે. કેવી રીતે પોતાના પ્રયોજનની સિદ્ધિ થાય એનો પહેલો સિદ્ધાંત, મુખ્ય સિદ્ધાંત આ છે કે આત્માનો જે સ્વભાવ એટલે મૂળ સ્વરૂપ, આત્માનો સ્વભાવ એટલે મૂળ સ્વરૂપ, ત્રણેય કાળે જે સ્વરૂપ આત્માનો છે એનો ત્યાગ થતો નથી, એ છૂટતું નથી, આત્મા એનો ત્યાગ કરે નહીં કદી, એવું જે ત્રણેય કાળે રહેતું હોવાથી એને ત્રિકાળી કહે છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. પારિણામિક ભાવ સ્વરૂપ તો છ દ્રવ્યો છે મૂળ સ્વરૂપે, પણ આત્માને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, અને પરમ એટલે પરમ ઉત્કૃષ્ટપણે ઉપાદેય, બે ભાવ લઈ લેવો. સ્વરૂપે કરીને પણ ઉત્કૃષ્ટ છે, અને સ્વરૂપે કરીને ઉત્કૃષ્ટ હોવાથી પરમ ઉપાદેય તે જ છે, તે જ એક પરમ ઉપાદેય છે, બીજું કાંઈ ઉપાદેય નથી. એમ એની ઉત્કૃષ્ટતામાં એની ઉપાદેયતા આવી જાય છે. શું કહે છે કે આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમ પારિણામી ભાવરૂપ છે, એ સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે, એ સ્વભાવને ગ્રહણ કરવાથી, એ સ્વભાવનો આશ્રય કરવાથી જ મુક્તિ થાય છે. મુક્તિના વિષયમાં ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંત છે. આ બીજી કોઈ રીતે કોઈને મુક્તિ થાય એવું કદી બને નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, આટલી જ વાત છે કે પરમ પરમાર્થ સ્વરૂપ એવું જે પોતાનું પરમાત્મા પદ, એ જ પરમ પારિણામિક ભાવ, એ જ જ્ઞાયક ભાવ, એને ગ્રહણ કરવાથી, એને પકડવાથી મુક્તિ થાય, બીજી કોઈ રીતે મુક્તિ થાય નહીં. હવે તે સ્વભાવ કઈ રીતે પકડાય, આ વિધિનો વિષય લીધો કે તે સ્વભાવ કઈ રીતે પકડાય. કે રાગાદી ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી. રાગાદી ઔદયિક ભાવ જે છે, જેટલા ઉદય ભાવના પરિણામ છે એ બધા ઉદય ભાવના પરિણામ કર્મના ઉદય સાથે પકડાયેલા હોવાથી એનાથી કદી આત્મ સ્વરૂપનું ગ્રહણ થતું નથી. આ કેમ અંશે અભાવ લીધો, બોલા પણ અહીંયા ગ્રહણ કર્યો. શ્રીમદજીએ સ્વરૂપ નિશ્ચયને અસ્તિત્વ ગ્રહણમાં લીધો છે. ઉપદેશ છાયામાંથી 80 નંબરનો બોલ લીધો છે, અસ્તિત્વ ગ્રહણ. એક વાર જો અસ્તિત્વ ગ્રહણ કરે તો એને અનુભવ થયા વિના રહે નહીં. સમ્યક દર્શનના કારણરૂપ આ જ્ઞાનામૃતમાં જે વાત લીધી છે કે અસ્તિત્વ ગ્રહણ લીધું, એટલે એને અસ્તિત્વને ગ્રહણ કર્યું, પકડ્યું, તો એ ઉદયિક ભાવથી ન પકડાય એમ કહે છે. જે રાગનો અંશે અભાવ લીધો તો ત્યાં તો પ્રશ્ન થાય, ઓછો વિચાર, આપણે બહુ સ્પષ્ટ વિચાર એટલો નથી લેતા અહીંયા, પણ નહીંતર સીધો ગુરુદેવને કોઈ ક્રોસ કરે કે સાહેબ સમ્યક દર્શન થયું નથી, વિતરાગતા પ્રગટી નથી, ને રાગનો અંશે અભાવ આપ કેવી રીતે કયો છે, ક્રોસ કરે કે ન કરે, શું ખાનગીમાં પૂછવા જતા આપણે તો પૂછ્યું છે બધું, આ શું નિર્ણયના વિષયમાં બધા પ્રશ્નો કરેલા છે, એટલે થોડો ચર્ચા કરીએ છીએ કે રાગનો અંશે અભાવ કેમ કયો ત્યાં, કે ત્યાં ઔદયિક ભાવથી કહ્યો. રાગ તો સમ્યક દ્રષ્ટિને રહે છે, પણ ઔદયિક ભાવથી ખસેલા છે આંશિકપણે, આંશિકપણે ઔદયિક ભાવમાં જોડાયેલા છે. તો ઔદયિક ભાવથી ખસો નિર્ણય કોણ કરે, જે જ્ઞાન ઉદયમાં જોડાય નિર્ણય ન કરી શકાય, ના પાડે છે. જો આ બીજી શૈલી લીધી કે જે ઉદયિક ભાવ છે તેના વડે સ્વભાવ પકડાતો નથી, પછી હૃદય ભાવ ચારિત્ર ગુણ નો હોય કે હૃદય ભાવ જ્ઞાન ગુણ નો હોય, સૌ સંભાવ. આત્મા જે ત્રણેય કાળે કર્મના અભાવ સ્વભાવે છે, કર્મનો ઉદય ઉપસમ સૂક્ષમ ક્ષાય કોઈની અપેક્ષા જ એને લાગુ પડતી નથી, એટલે પારિણામિક ભાવ લીધો. પારિણામિક ભાવ શું કરવા કીધો? વિનાયક ભાવ નહીં કહેતા, પરમ પારિણામિક ભાવ શું કરવા કીધો? કે ચારે ભાવની એને અપેક્ષા નથી. તો ઉદય ઉપસમ ને ક્ષોપસમ ની વાત તો એક બાજુ રહ્યો, અનાદિથી ઉદય ભાવથી છૂટો નથી પીડ્યો. આજે શું ફૂટ ફેર નથી થયો? ઉદય ભાવથી અનુદય પરિણામે અંશે પણ ક્યારેય નથી થયો. આ પહેલો પહેલો અહીંયા થાય છે, તો એને ગ્રહણ થાય, અસ્તિત્વનું ગ્રહણ થાય. પોતાની જે શુદ્ધ સત્તા, નિર્વિકલ્પ સત્તા, વિતરાગી સત્તા, ચૈતન્ય ભૂમિ જેને કહેવામાં આવે છે, જે ચૈતન્ય ભૂમિનો આત્મા આધાર લઈને પરણમે પછી મોક્ષ માર્ગની અંદર. આધારનો અધિકરણનો જે વિષય છે ને, એ ચૈતન્ય ભૂમિ છે આત્મા, એ ભૂમિનો આધાર લઈને પરણમે છે અસંખ્ય પ્રદેશે. તો કઈ રીતે પકડાય? કે રાગાદી ઉદયિક ભાવ વડે તો સ્વભાવ પકડાતો નથી, આ સિદ્ધાંત છે. ઉદયિક ભાવથી નહીં પકડાય, બીજો તો એને છે નહીં. ત્રણ જે શુદ્ધ પરિણામ તો હજી સંસારીને છે
નહીં.
એના જીવન એની છે કે સૂક્ષ્મ ભાવ બહિર્લક્ષી ચાલ્યા છે. અહીંયા પહેલું વહેલું અંતરલક્ષ કર્યું. જ્યારે નિર્ણય થયો ત્યારે નિર્ણયનો બીજો શબ્દ અધરવડ જેને કહીએ, એ લક્ષ થયું એમ કહે છે. અહીંયા આત્માનો પહેલું વહેલું લક્ષ થયું, સ્વલક્ષી પરિણામ થયો. તો શ્રીમદજીએ કહ્યું કે લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, આટલા માટે કયા વલણ અહીંથી ફરે, એ પહેલા જે વલણ ફર્યું ગુરુદેવે આ પ્રવચનમાં પણ લીધું છે કે પ્રથમ સ્વરૂપની જિજ્ઞાસા હોય, એ જિજ્ઞાસા પૂર્વક એને લક્ષ થાય એટલે નિર્ણય થાય, અને લક્ષ નિર્ણય થાય તો અનુભવ થાય. આ લક્ષ થવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે. ત્યારે હા, બહુ સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ, સ્પષ્ટ ને, સ્પર્શ નથી, હજી પરોક્ષ જ્ઞાન છે. અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન નથી. પ્રત્યક્ષ જ્ઞાન વખતે આત્મા સ્પર્શો એમ કહેવામાં આવે છે, અહીંયા હજી સ્પર્શ નથી. રાગાદી ઉદયિક ભાવ વડે પકડાતો નથી, કેમ કે ઉદયિક ભાવ તો બહિર્મુખ છે અને પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. તો અંતર્મુખ થવા માટે અહીંયા દિશા બદલી એને એમ કહેવું છે. એ અપૂર્વ છે, દિશા બદલી તે અપૂર્વ છે, લક્ષ્ય થયું તે અપૂર્વ છે, એને અપૂર્વતા કહેવામાં આવે છે. જેના પરમાશ્વ વિશેષ
દેશ.